તારીખ 24/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 272 અને 273 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 128
જગત આખું આ માનતું આવ્યું છે એકનું કાર્ય બીજા કરે અને એકના કાર્યમાં બીજાને કારણ કાર્ય સ્વીકારીને તો રાગ દ્વેષ અને મોહના પરિણામ ઉત્પન્ન થાય છે એ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે અને જગતના તમામ જેટલા કોઈ વિખવાદ છે જેટલી કોઈ તકરાર છે જેટલી કોઈ લડાઈ છે એ અત્યાર સુધીના તમામ ક્લેશનો ઇતિહાસ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે છે એ સ્વીકારીને ઊભો થયેલો છે એ પુરવાર કરે છે કે એ અજ્ઞાન ભરેલી માન્યતા છે વસ્તુના સ્વરૂપથી વિપરીત માન્યતા છે અને સર્વને એ દુઃખદાયી છે કોઈને એ સુખનું કારણ બને એવું રાગ છે એ પર પદાર્થ આશ્રિત છે આમ વિચારીએ તો રાગ પોતે પર પદાર્થ આશ્રિત પરિણામ ઉત્પન્ન થાય છે અને જો અન્ય પદાર્થ આપ જીવ પદાર્થનો કાંઈ પણ લાભ કે નુકસાન કરે એવી પરિસ્થિતિ વસ્તુ સ્થિતિએ હોય તો તે પદાર્થ ઉપરથી કોઈ લક્ષ્ય ઉઠાવીને વિતરાગ થઈ શકે નહીં આ તો સમજી શકાય એવો વિષય છે કે જો વસ્તુ સ્થિતિ એમ હોય કે એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ પણ કાર્ય કરી શકે છે આ એક તર્ક છે તો પરિસ્થિતિ એ ઉત્પન્ન થાય કે મારા પરિણામમાં બીજો નુકસાન કરી જશે મારા દ્રવ્યમાં બીજો નુકસાન કરી જશે કે બીજો લાભ આપી જશે એમ હોવાથી બીજા પ્રત્યેથી લક્ષ્ય ઉઠાવવાનું મારાથી કોઈ રીતે બની શકશે નહીં એ પરિણામ ચાલુ ને ચાલુ રહેશે એટલે રાગ દ્વેષને મોહ કદી પરાશર પરિણામ મટવાનો અવસર આવશે પણ વસ્તુ સ્થિતિ પણ એમ છે તેથી એ સિદ્ધાંત સ્વીકારવા યોગ્ય છે કે જેથી પર પદાર્થનો આશ્રય છૂટીને વિતરાગતા ઉત્પન્ન થાય માત્ર શાસ્ત્ર કહે છે તેથી એ સિદ્ધાંતનું સ્વીકારવું એમ નહીં પણ એ વસ્તુ સ્થિતિને અનુભવ ગોચર કરીને એનું સ્વીકારવું થાય ત્યારે જ વિતરાગતા ઉત્પન્ન થાય છે નહીતર તો બીજાનું કીધેલું એણે માન્યું છે એને પોતાને એ વાત કેટલી સત્ય લાગી છે અથવા અનુભવમાં આવી છે એ વાત જુદી રહી જાય છે એટલે એનાથી ખરેખર સ્વીકાર થયો છે એમ પણ કહી શકાય નહીં બહુ મોટો વિષય છે આ સમયસારની અંદર કર્તા કર્મ અધિકારમાં તો આ વિષય ખાસ છંછેડીને અનેક પડખેથી જ્ઞાનને મુખ્ય રાખીને કર્તા કર્મ અધિકારમાં જ્ઞાનને મુખ્ય રાખીને આ વિષયને છંછેડ્યો છે આચાર્ય દેવે કુંકુંદ આચાર્ય દેવે અને ઘણી સ્પષ્ટતા કરી છે કે તું આત્મા જ્ઞાનમય જ્ઞાન સ્વભાવી હોવાથી જાણનાર રહે છે અને જાણનાર એવો તું કોઈ પણ પૂદગળ પદાર્થના પૂદગળ કર્મના કોઈ પણ પરિણામને કરવા સમર્થ નથી કે કોઈ પૂદગળ કર્મ તારા જ્ઞાનને કે તારા પરિણામને કરવા સમર્થ નથી એના ઉપર બનારસીદાસજીએ બહુ સાદી ભાષામાં પદ કર્યા છે એક પરિણામનો એક પરિણામ કે ન કરતા દ્રવ દોઈ દો પરિણામ કો એક દ્રવ્ય ન કરતું હૈ એક દ્રવ્ય બે જુદા જુદા પોતાના પરિણામને કરે ને બીજાના પરિણામને કરે એમ થઈ શકે નહીં કોઈ એક પદાર્થના પરિણામને બે દ્રવ્ય સાથે મળીને કરે એમ પણ થઈ શકે નહીં આવી જ વસ્તુ સ્થિતિ છે અને એ જૈન દર્શનમાં દ્રવ્યાનુયોગનો સિદ્ધાંતનો પાયાનો આ સિદ્ધાંત છે, મૂળ છે આ. અને અહીંથી જ ગડબડ ચાલે છે. જૈન દર્શનમાં વિવાદાસ્પદ વિષય થઈ ગયો, બીજા તો જાણ સમજે ક્યાંથી ને જાણે ક્યાંથી. દુનિયા આખી તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે એમ માનીને ચાલે જ છે ને, પરિણમે જ છે ને, પ્રવર્તે જ છે. પણ જ્યાં એ સિદ્ધાંતનું સ્થાપન થયું છે ત્યાં પણ અજ્ઞાનવશ એ સિદ્ધાંતને સ્વીકારવામાં ઘણી ગડબડ થઈ. સંપ્રદાયમાંથી ગુરુદેવ છૂટા પડ્યાને આ વાત કરી ત્યારે બહુ સાંભળનારમાં પણ ખળભળાટ હતો. એ અમે પૂજાના પરિણામ પૂજા કરીએ, આત્માએ પૂજા નથી કરી. આત્માએ આ છ અષ્ટદ્રવ્યથી પૂજા કરે છે. પૂજા પર ધોયો, શુદ્ધ કરીને ભગવાનને પૂજા કરી. આત્માએ ન કર્યું, કોણે કર્યું? એની મેળે મેળે થાય કાંઈ ભાઈ. એ બધા અજીવ પરમાણુઓ પણ ક્રિયાશીલ છે અને પ્રતિ સમય પર્યાયથી પર્યાયાંતર, રૂપથી રૂપાંતર, અવસ્થાથી અવસ્થાંતર થયા જ કરે છે. એના અવસ્થાંતરપણાને રોકવા કોઈ સમર્થ નથી, ત્યાં કરવાનો તો પ્રશ્ન જ રહેતો. પોતાની શક્તિથી, પોતાના બળવીર્યથી પરિણમતા એ પરમાણુઓ, એને એનું જળનું જળવી છે, એની શક્તિ છે, એને પરિણમતા રોકવા કોઈ સમર્થ નથી. તો એ નથી પરિણમતા ને હું એને પરિણમાવું, એ તો નિતાંત અજ્ઞાન છે, એકનું અજ્ઞાન છે. પૂજા મેં ન કરી એ વાત કેમ માનવી? હું હાર લઈ શકતો નથી, અરે એ પાપણ હલાવી શકતો નથી, આંગળી મૂકી કરી શકતો નથી. ગુરુદેવ તો કહેતા કે તે ઈચ્છા કરી કે હાથ ઊંચો કર્યો, ઈચ્છા થઈ હાથ ઊંચો થયો, બે હાથ બની ખરી, વળી સમકાળે પણ બની. ઈચ્છા થઈ તે કાળે હાથ ઊંચો થયો, હાથ ઊંચો કરવાની ઈચ્છા હતી, જેવું કાર્ય થયું એવી ઈચ્છા હતી, ઈચ્છા હતી એવું કાર્ય થયું, બેનો સમકાળ. આટલું તો સ્પષ્ટ છે. પણ એ ઈચ્છારૂપ પરિણામના ષટકારકો દ્વારા હાથના પરમાણુઓના, અનંત પરમાણુઓના ષટકારકો પરસ્પર કાર્ય કર્યું છે એવું કોઈ રીતે સિદ્ધ થઈ શકતો નથી. તેથી એણે એનું કાર્ય કર્યું, ઈચ્છારૂપી જીવના રાગ પરિણામે આ કાર્ય કર્યું એવું કોઈ રીતે સિદ્ધ થઈ શકતો નથી. એક સમયમાં જગતના અનંતા પદાર્થોના કાર્ય થાય છે. સમકાળે કાર્ય થાય માટે આણે આનું કાર્ય કર્યું એમ હોઈ શકે? કેમ કે એ તો બધા જ કાર્યશીલ છે અને કાર્ય સર્વકાળે થઈ જ રહ્યા છે બધાના. મેળ જોઈને ઉપચાર કરવો બીજી વાત છે, અને ખરેખર એકનું કાર્ય બીજો કરે છે એમ જાણવું, માનવું, સ્વીકારવું તે તદ્દન બીજી વાત છે. આ વિષય વિતરાગતાના મૂળમાં છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી અને પોતે પોતાના અનુભવથી, રોજિંદા પરિણામના અનુભવથી અને રોજિંદા કાર્યોથી આ વિષયના ઊંડાણમાં જઈને, અનુભવના ઊંડાણમાં જઈને આ વિષયને સમજવો રહ્યો. જ્યાં સુધી અનુભવ દ્વારા એ સમજાય નહીં ત્યાં સુધી માત્ર બુદ્ધિ ગોચર કરવાનો કોઈ એટલું સાર્થકપણું નથી. બુદ્ધિથી માત્ર ને ન્યાયથી માત્ર સ્વીકારવાનું એટલું સાર્થકપણું નથી. સરવાળે પણ એને અનુભવ ઉપર આવવું જ રહ્યું. એ જ્ઞાનીની પ્રરૂપણાનો વિષય લીધો. એમ કહીને એ કહ્યું કે કોઈ પણ જીવ અસત પ્રરૂપણા કરતો હોય તે જીવ જ્ઞાની છે કે કેમ એ વિચારવાનો પછી વિષય રહેતો નથી. વાત પૂરી થઈ જાય છે. પણ શાસ્ત્રોના અધ્યયનથી પારંગત થયેલા છે માટે જ્ઞાની હોય કે ન હોય શું ખબર પડે કે એની સત અસત પ્રરૂપણાના જે મુદ્દા છે એના પ્રરૂપણમાં જો અસત પ્રરૂપણા આવતી હોય તો એને જ્ઞાન છે એ વાતનો વિચાર કરવાનો અવસર રહેતો નથી. એ તપાસવાની કોઈ જરૂર નથી. પરીક્ષા કરવાનો પછી પ્રશ્ન રહેતો નથી. એમ કેવું વિદવત્તા અને જ્ઞાન તો જુદી જુદી ચીજ છે. વિદવત્તા હોઈ શકે પણ વિદવત્તા તે જ્ઞાન નથી. જ્ઞાની વિદ્વાન હોઈ શકે પણ વિદ્વાનો બધા જ્ઞાની હોઈ શકે એમ કઈ ખરેખર છે. અંધો અનુભવ નથી. અનુભવ કરવા જતા એને અનુભવમાં જૂઠનો અનુભવ થાય છે એ એને ટાળવો જોઈએ. એને જે એમ અનુભવ થાય છે કે હું બીજાનું કાર્ય કરું છું, બીજા મારામાં કાંઈક કરે છે, અસર પહોંચાડે છે, એ અનુભવ સાચો નથી. એથી એને શાસ્ત્ર ભાષામાં મિથ્યા અનુભવ કયો. એ સાચો અનુભવ નથી પણ એ મિથ્યા અનુભવ છે. જો એમ વસ્તુનું સ્વરૂપ હોય તો એ અનુભવને મિથ્યા અનુભવ ન કહેવાય, એ તો સત્યનો અનુભવ કહેવાય. પણ એને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. આત્માને ભૂખ લાગતી નથી પણ જઠરાગ્નિના પરમાણુઓ ઉષ્ણ પર્યાયે અમુક હદે જાય છે એની ઉષ્ણતામાં, ત્યારે એ સંબંધીનું જે જ્ઞાન થાય છે એનું આત્માને જાણવું થાય છે. પણ એવું જાણવું થાય છે એમ જે સ્વીકારતો નથી એ એમ સ્વીકારે છે કે ભૂખ મને લાગી છે. એ તો જેવા પરિણામ થાય એનો અનુભવ જ થાય ને. અજ્ઞાનના પરિણામ થાય તો એવો અનુભવ થાય, રાગના પરિણામ થાય તો એવો અનુભવ થાય, દ્વેષના પરિણામ થાય તો એવો અનુભવ થાય. સ્વપ્નમાં ભૂખ્યા હોતા પછી ઘણી હુખડી ખાધી, પેટ ભરીને ઓડકાર આવ્યો અને ઓડકાર આવતા આંખ ખુલી ગઈ, અનુભવ થયો કે નહીં એમાં? સ્વપ્નમાં પેટ ભરાયાનો અનુભવ થયો કે ન થયો કે શું થયું? ભ્રમ થયો એ સ્વપ્ન. એમ આત્મામાં આહાર કરે ને તૃપ્તિ થાય ત્યારે એ ભ્રમથી એમ માને છે તૃપ્તિથી. એક પરમાણુ એ આત્મામાં આવ્યું હોય તો હરામ બરાબર વાત છે. એક પરમાણુ સ્પર્શ્યું નથી આત્માને કે અંદર આવ્યું નથી, વિજ્ઞાન ઘન એવો જે આત્મા એના ઘનિષ્ઠ સ્વભાવમાં ક્યાંય સ્પર્શ થવાનો પણ અવસર નથી. પ્રવેશવાનો તો અવસર છે જ નહીં પણ સ્પર્શ થવાનો પણ અવસર નથી. એમ છે થઈ જાય છે. પણ હવે અહીંયા જ્યાં તત્વનો વિષય છે વિચારણામાં અથવા જ્ઞાનની એરણ ઉપર એ વાત આવે છે અને આટલું ટૂંકું જ જ્ઞાનીઓ એમ કહે છે કે ભાઈ તું જ્ઞાન સ્વરૂપ છો, દેહાદી સ્વરૂપ તું નથી અને રાગાદી સ્વરૂપ પણ તું નથી. તારી ચીજ જ્ઞાન સ્વભાવી જ્ઞાનમય તારી ચીજ છે અને રાગ વિનાની અને દેહ વિનાની ચીજ તારી અત્યારે તું એવો છો. બસ આટલી જ વાત તપાસવાની છે કે દેહનો નાશ થતો જોવામાં આવે છે, જ્ઞાનનો નાશ થતો જોવામાં આવતો નથી. રાગનો નાશ થતો જોવામાં આવે છે, જ્ઞાનનો નાશ થતો જોવામાં આવતો નથી. અને જો ખરેખર તપાસવામાં આવે, અવલોકન કરીને તપાસવામાં આવે તો પોતાનું અસ્તિત્વ જ્ઞાનમાં ભાસે, પોતે જ્ઞાનમાં છે, હું 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 પણાનું વેદન જ્ઞાનમાં છે એમ પોતાની હસ્તી, પોતાની હયાતી, પોતાની મોજૂદગી વેદનથી જ્ઞાનમાં બરાબર ભાસે એમ છે. અને જો બરાબર એ જ્ઞાન તપાસ કરીને ઊંડો ઉતરીને જ્ઞાનમાં પોતાની હયાતીને જાણે તો એને રાગમાં ને દેહમાં પોતાની હયાતી નથી એમ તે જ કાળે જણાયા વિના રહેશે. ભૂલ થઈ છે ને એક સમયની ભૂલ છે, બીજા સમયની નથી. ગમે ત્યારે બીજા સમયે તે ભૂલ છૂટી જાય, માંગી જાય એવી એને એ વાતને પ્રયાસ કરીને બરાબર પોતાની હસ્તીને ખોળી કાઢવી, પોતે ક્યાં છે. રાગમાં ને દેહમાં પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે એના દેહથી, ને એ સ્વીકારતા પરમાણુએ તે સ્વીકાર્યું નહીં હોવાથી એ પરમાણુ એને રાગે નથી સ્વીકાર્યું, તે ભલે ભૂલથી સ્વીકાર્યો એ તને દગો દેશે. આ બધું મારું છે એનો પ્રત્યાઘાત આવ્યા વિના રહેશે નહીં, અને એનું દુઃખ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં, એ પરિસ્થિતિ છે. આ એક મૂળ વાત જ એ છે કે દુઃખથી છૂટવું હોય તો એના માટે આ વાત છે. જેને દુઃખ જ નથી એ દુઃખથી છૂટવા માટે કોઈ વાત સમજવા તૈયાર નહીં થાય. કેમ કે દુઃખ નથી પછી દુઃખથી છૂટવાનો એને પ્રશ્ન ક્યાં રહ્યો? એટલે એ તો આ વાત સમજવા એનું જ્ઞાન તૈયાર થશે. એનું જ્ઞાન તો જે વર્તમાને એને સુખાનુભવ છે, ભ્રાંતિગતપણે જે સુખાનુભવ છે એમાંથી મુક્ત થઈને, જરા પણ એનાથી વેગળું થઈને આ વિષયને સમજવાની તૈયારી વાળું છે જ નહીં એને આ વિષય કોઈ રીતે સમજાશે એમ છે. જેમાં ઈચ્છા થઈ એમાં અસ્તિત્વ જુદું છે, ક્રિયા છે એમાં અસ્તિત્વ જુદું છે. બે ભિન્ન ભિન્ન પદાર્થો છે. ઈચ્છા છે જીવના ભાવરૂપ પરિણામમાં એની મર્યાદા ને સીમા પૂરી થઈ ગઈ. જે ભાવ ઈચ્છારૂપ ભાવ ઉત્પન્ન થયો એની કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી? કે ભાવ થયો એટલે જો એના કાર્યક્ષેત્રની મર્યાદા બહારના પુદ્ગલ પદાર્થોની ક્રિયા પર્યંત હોય તો એના કોઈ પરિણામ ફેલ ન જાય. બધી જેટલી ઈચ્છા હોય એટલા કાર્યો થાય, પણ એ પ્રત્યક્ષપણે ફેલ થતા જોવામાં આવે છે. જયપુર ગયા તા બાપુભાઈ પાસે, બે દિવસ બેઠા હતા. આ ગુરુદેવ કહેતા હતા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ ન કરે, આ મારો પુરાવો છે. કે પછી કહ્યું કે હું નવો નવો સોનગઢમાં આવ્યો ત્યારે તમને ભક્તિ કરતા ભગવાન પાસે નાચતા જોયા છે. બાપુ ભક્તિ કરતા ત્યારે નૃત્ય કરતા એટલા ઉછળી ઉછળીને નાચતા, અત્યારે આમ એક એક ડગલું આમ હળવે ભરે છે. કઈ નથી કરી શકતા. એ બી સી ડી પાકીને પેન લઈને નાના છોકરા લખે એટલે લખવા બેસે છે. એ લખવો હોય તો 2-5 મિનિટ નીકળી જાય એ લખવા માટે, બી લખવા માટે. આ મારો પુરાવો છે કે ઈચ્છા પ્રમાણે હાથ પગ કાંઈ કામ કરતા નથી, આ મારો પુરાવો છે.
બરોબર.
ગુરુદેવ કહેતા હતા એનો આ પ્રત્યક્ષ અનુભવ થાય પરિસ્થિતિ છે. ઈચ્છા કોઈ કામમાં આવતી નથી, આ પરિસ્થિતિ છે. ઘણી ચર્ચા કરતા એવું છે. એટલે એ જ્યારે કોઈ કાર્ય થવાનો યોગ હોય છે સ્વયં, ત્યારે એને એવી ભ્રાંતિ થાય છે કે મેં ઈચ્છા કરી અને આ કાર્ય થયું, માટે મારી ઈચ્છાથી કાર્ય થયું છે અને હું ઈચ્છા કરીને કાર્યો કરી શકું છું. જગતના પદાર્થોના હું કરી શકું છું એવું પોતાનું અહંપણું એ પર પદાર્થમાં સ્થાપે છે. એવી અહંબુદ્ધિ ને અહંકાર ને દોષ ને દુર્ગણ તો સામાન્ય જૈન દર્શન સિવાયના માણસો કહી શકે, સમજી શકે છે ને કહી શકે છે. કારણે અહંકાર કર્યો ને આને અભિમાન કર્યું ને આને અહમ થઈ ગયું છે, એ તો સામાન્ય માણસો પછી તો સમજી શકે છે એ દોષ. પણ એનું મૂળ અહીંયા છે કે તું તારા જ્ઞાન સ્વભાવી આત્મામાં અહમ બુદ્ધિ ધારણ કર તો તે સમ્યક છે, સત્ય છે. અને એને છોડીને રાગ અને રાગના કોઈ વિષયમાં અહમ પણ કરતી અસમ્યક અને અસત્ય છે, મિથ્યા છે, એ ચોખ્ખી વાત છે. અને ત્યાંથી જ બધા દોષોનું ઉત્પન્ન થવું થાય છે. આ ભૂલ જે થઈ એમાંથી જ બધા દોષનું ઉત્પન્ન થવું બને છે, એટલે એને અસત પ્રરૂપણા કહેવામાં આવે છે. ઈચ્છા તો એક વિકાર છે જીવનો, નિર્વિકાર એવું જે આત્મતત્વ એમાં એનું અસ્તિત્વ નથી. એમ એ તો વિભાવ ને વિભાવની શક્તિ છે ને, વિલ પાવર કહો, મનોબળ કહો, એ બધું કહેવામાં આવે છે. પણ એનો અર્થ શું છે? આ હઠની પ્રકૃતિ હોય છે, ગમે તેમ થઈ જાય ન છોડે, પોતે જે નક્કી કર્યું હોય એ ન છોડે. એટલે વિભાવમાં વિભાવ શક્તિ છે, વિભાવ પરિણામમાં વિભાવ શક્તિ છે, વિભાવનું બળ છે. પરિણામ હોય ત્યાં પરિણામ બળ તો હોય જ ને, એ પણ ઊંધા પુરુષાર્થનું કાર્ય છે ને. ત્યાં પણ જીવનો પુરુષાર્થ તો કાર્ય કરે છે, ભલે ઊંધો કાર્ય કરે એમ છે, એની ના નથી કાંઈ. પણ એને ગીતરૂપ છે, એને શાંતિનું કારણ છે, એને લાભરૂપ છે, એને ઈષ્ટ છે, એમ કેમ કહી શકાય? એમ તો કોઈ રીતે કહી શકાય એવું એટલી વાત છે. પેલા મસ્ત રામજીનું એવું પડી તે હાથમાં, અહીંથી અહીં સુધી કાણું ફળંગ ભમૈરા જેવું અંદર થઈ ગયેલું, એવું અંદર ખદબદે આમ હાથ કરે તો હેઠી પડે, પકડીને પાછી મૂકે અંદર. ખા બચ્ચા ખા તેરી ખાને કે ચીજ નથી, એ મનોબળ છે. દેહના હાથમાં ભીન જાણ્યો ત્યાં તો એ વિષય નથી, એ લોકોને તો વિકલ્પમાં એ વિષય નથી. વેદાંતની અંદર તો વિકલ્પમાં એ તે એ વિષય નથી કે એક દ્રવ બીજા દ્રવનું કાર્ય ન કરી શકે. ત્યાં તો ભગવાનને જ કરતા માને, પછી બીજો પ્રશ્ન ક્યાંથી આવો ઉભો થાય? એટલે એ મનોબળથી તો ગમે એટલી વાત હોય, છતાં સમ્યક શું છે, સત્ય શું છે, એ જુદો વિષય છે. 272 થયો, 233 પ્રશ્ન છે. પ્રવચન સારમાં વિકારને શુદ્ધ નહીંથી જીવનો કહેવાનું શું પ્રયોજન છે? શુદ્ધ નહીં બે પ્રકારે છે. નિશ્ચય શુદ્ધ નહીં એટલે નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય અને શુદ્ધ નિશ્ચય. નિશ્ચય નહીં, નિશ્ચય એટલે શુદ્ધ, જેવું હોય તેવું કહેવું. પણ એમાં બે વિષય છે એટલે એના બે નામ છે. એક તો એનો વિષય શુદ્ધાત્મા છે, તેને શુદ્ધ નહીં અથવા શુદ્ધ નિશ્ચય નહીં કહેવાય છે. એક એનો વિષય વર્તમાન વર્તતી જીવના પરિણામની અશુદ્ધતા છે, એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. પંચાસ્તિકાયમાં પણ આ વિષય છે, પ્રવચન સારમાં છે અને પંચાસ્તિકાયમાં પણ છે. એમ કહેવા પાછળ પ્રયોજન શું છે, અહીં તો પ્રશ્ન એટલો છે.
બરોબર.
જીવની અવસ્થામાં જે વિકાર ઉત્પન્ન થાય છે તે જીવનો છે એમ કથન આવે છે, વળી શુદ્ધ નિશ્ચય નહીંથી એવું કથન આવે છે કે જીવ વિકાર જીવનો નથી, એનો કરતા જીવ નથી. તો એ વાત તો શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિથી, શુદ્ધ સ્વભાવ દ્વારા વિભાવ વિકારને કરી ન શકાય એમ સમજાય છે. પણ વળી પાછું જીવ જ વિકારનો કરતા છે અને જીવનો એ વિકાર છે એમ કહેવાય છે, અને શુદ્ધ નહીંથી એનો છે એમ કહેવાય છે, નિશ્ચયથી એનો છે એમ કહેવાય છે. આમ કહેવા પાછળ વળી શું પ્રયોજન છે, આમ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉત્તર કે વિકાર તે જીવથી પોતાથી થયો છે. જે કાંઈ જીવના પરિણામ છે, વિકારી કે અવિકારી બે પ્રકારના પરિણામ થાય, તે જીવ પદાર્થના પોતાના પરિણામ હોવાથી, પોતાથી થયેલા હોવાથી તે જીવનો છે એમ કહેવામાં આવે છે. તર્ક થાય એમ છે કે જીવનો નથી એમ કહ્યું, ત્યાં શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ છે. શુદ્ધ સ્વભાવને સર્વસ્વપણે પોતારૂપપણે ઉપાદેય કરતા, તેના દ્વારા તેના વડે સ્વભાવ સાધન વડે તે વિકારને ઉપજાવી શકાતો નહીં હોવાથી, અને સ્વભાવની મર્યાદામાં તે વિભાવ નહીં હોવાથી, બંને ભાવોની મર્યાદા ભિન્ન ભિન્ન હોવાથી તેનો તે નથી એમ કહીને જીવનો નથી એમ કહેવામાં આવે છે. એટલે કઈ અપેક્ષા બદલાઈ ગઈ, જીવનો નથી જીવથી, જીવ વડે જીવ દ્વારા તે થયો નથી એમ ત્યાં કહેવાય છે. પણ ત્યાં એકલા શુદ્ધ સ્વભાવની પકડમાં એ વાત છે એમ કહીને એ વિભાવનું હેપણું કરવું છે, એ વિભાવથી ભિન્નપણું કરવું છે, એ વિભાવમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરાવવો છે એમ વાત છે. અને અહીંયા જ્ઞાન કરાવવું છે. અહીંયા હે ઉપાદેયનો પ્રકાર મુખ્ય નથી, અહીંયા જ્ઞાન કરવાનો પ્રકાર મુખ્ય છે. વાત વિચારી કે ઘરમાં એ છોકરો એવો પાકે કે એને ઘરના કુટુંબ અને ખાનદાની સાથે કાંઈ મેળ હોય નહીં, તો છાપામાં આપી દેવામાં આવે કે લીગલ પોઈન્ટથી અમારે કોઈ લેવા દેવા છે નહીં, વ્યવહાર કરે તો અમે બંધન કરતા નથી. તમારો દીકરો છે ને તમે કેમ બંધાવ નહીં કે ન બંધાઈએ, ન બંધાય નહીં એને એમ કહેવામાં આવે છે કે અમારો નથી. અમારો દીકરો આવો હોય નહીં ને આવો હોય તો અમારો હોય નહીં એમ કહેવામાં આવે. એ જે અપેક્ષા છે એ અપેક્ષા એ બરાબર છે, અને છતાં જ્ઞાન કરવામાં આવે તો એના જ પરિવારમાં એ ઉત્પન્ન થયેલો છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે એવું નથી એમ છે કે બે એક સાથે છે કે હા બે એક સાથે છે બને કે બને. વિકાર એ જીવની પર્યાયમાં ઉત્પન્ન થયેલું તત્વ હોવા છતાં એ તત્વ છે. નવ તત્વમાં પુણ્ય પાપ આશ્રવ બંધ એ તત્વ છે, એ તત્વમાં એનું તેપણું છે ત્યાં. અને જીવનું જીવ તત્વ જે જીવ સ્વભાવ છે, જ્ઞાન તત્વ છે, એનું પણ તેપણું છે. એ તત્વમાં બીજા તત્વનો અભ્યાસ થવો તે મિથ્યાર્થ છે. આ ટોડરમજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં વ્યાખ્યા કરી છે. મિથ્યાત્મની પરિભાષા શું કે એક તત્વમાં બીજા તત્વનું માનવું, તે નવ તત્વ છે એમાં કોઈ એક તત્વમાં બીજા તત્વનું માનવું થાય તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. નહીતર તો નવ ભેદ જુદા જુદા લેવાય નહીં, નવમાં નવનું તે પણ છે. તત્વ એટલે તે પણ તત્, તત એટલે તે, તત્વ એટલે તે પણ, નવે નવનું તે પણ છે, જુદું જુદું એને એના ભાવથી ભાષ્યમાન થવું, એના ભાવથી ભાષ્યમાન થવું. બરાબર, આમાં ફેર છે, આ પુણ્ય તત્વ છે, આ પાપ તત્વ છે, હજી તો ઘણાને એ ખબર નથી પડતી ક્યાં પુણ્ય થાય ને ક્યાં પાપ થાય એની પૂરી. અપરાધ નું કાર્ય છે આ હેતુ લીધો, પ્રયોજન લીધું કે પોતાના અપરાધ નું કાર્ય છે, આખો મત એમાંથી ઉભો થયો. સ્વભાવ દ્રષ્ટિનું નિરૂપણ લીધું, ધનીમાં આવ્યું કે આત્મા વિકાર ને કરે ને તો આખો સાંખ્ય ઉત્પન્ન થઈ ગયો એમાંથી, કે જે દોષ પુરુષનો દોષ નથી, પ્રકૃતિનો દોષ છે. પુરુષ સદાય નિર્દોષ છે, પુરુષના આત્મા, આત્મા ત્રિકાળ શુદ્ધ છે, નિર્દોષ છે, કેમ કે એ શુદ્ધ નિશ્ચયનું નિરૂપણ છે. અને જેટલો કોઈ દોષ છે તે પ્રકૃતિનો છે, પ્રકૃતિ તો જડ છે, જીવના પરિણામનો વિષય ત્યાં ચાલ્યો નહીં, કેમ કે એ સંપ્રદાય ત્યાં પરિણામને સ્વીકારતો નથી, એમાંથી ઉત્પન્ન થઈ ગયું. એમ જૈન દર્શનમાં ભૂલ કરનારા એ ભૂલ કરે છે કે દોષ છે એ તો પૂતગળનો વિપાક છે, પૂતગળમાં થાય છે, પૂતગળનું ભાવકર્મ છે, પૂતગળ સ્વરૂપી છે. અને સમયસારમાં જે કર્તા કર્મ અધિકારમાં આદિ મધ્યંતરની વાત આવે ત્યાં એમ જ આવે પાછું, પણ છતાં એ દીકરો મારો નથી એટલી વાત જોરથી કહેવી છે એમ છે. જ્ઞાનના વિષયમાં એવી ભૂલ થાય તો મોટી ગડબડ ઊભી થાય, તો એને પોતાનો અપરાધ નહીં જણાતો હોવાથી પોતાના દોષને ટાળવાનો પુરુષાર્થ પણ એને ઉત્પન્ન થશે નહીં, તો સંસાર અને મોક્ષ એવી કોઈ વાત રહેતી નથી એમ છે. પોતાના અપરાધનું કાર્ય છે એ પંચાસ્તી કાયમાં એ વિષય આવે છે કે ન્યાયથી જે જીવ અશુદ્ધ નિશ્ચયના વિષયને સ્વીકારે નહીં, જાણે નહીં, જેમ છે એમ માને નહીં, એનું જ્ઞાન એટલું સ્થૂળ છે કે શુદ્ધ નિશ્ચયનો વિષય જે આત્મા ઉપાદે છે ત્યાં સુધી એના જ્ઞાનની પહોંચ કદી થઈ શકે
નહીં.
આ તો એને પહેલા સમજાઈ જવું જોઈએ, પછી એનો અભાવ કરવાના પ્રયોજનથી શું શું કહેવાની શૈલી છે, સ્વભાવને મુખ્ય કરવાની શૈલી શું છે એને સમજવી જોઈએ. પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ ફરી જાય છે એમ છે. પોતાના અપરાધનું કાર્ય છે પણ કર્મથી વિકાર થયો નથી, પૂતગળ કર્મના ઉદયથી વિકાર થયો નથી, પૂતગળ કર્મના ઉદયે વિકારને કર્યો કે કરાવ્યો નથી, જીવ પોતે સ્વયં પોતાના અભાનમાં હોવાથી પોતાનું ભાન તેને નહીં હોવાથી વિકાર ભાવે સ્વયં પરિણમે છે. ઉદ્ગળ કર્મનો ઉદય સમકાળે માત્ર હોય છે એટલી જ વાત છે.
બરોબર,
જીવ સ્વયં એના ઉપર લક્ષ કરે છે, કર્મ કરાવતું નથી, પણ જીવ સ્વયં લક્ષ કરીને વિકાર ભાવે પરિણમે છે તેમ બતાવવા. તો અહીંયા પણ બે દ્રવ્યની ભિન્નતા તો બતાવી જ છે, વિકાર જીવનો છે એમ કહેતા વિકાર જીવે કર્યો છે ને જડ કર્મના ઉદયે કર્યો નથી, એ અપેક્ષા તો સ્પષ્ટ છે તેમ બતાવવા. વિકારને શુદ્ધ નહીંથી અથવા અશુદ્ધ નિશ્ચય નહીંથી, એકાંશ એટલા માટે કર્યો, શુદ્ધ નહીંનો અર્થ અહીંયા અશુદ્ધ નિશ્ચય એમ લેવો, શુદ્ધ નહીંનો અર્થ પેલો ન લેવો, અશુદ્ધ નિશ્ચય લેવો, અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવનો કયો છે આમ કારણ છે. નિશ્ચય એટલે ખરેખર જીવની પર્યાયમાં વિકાર છે તે ખરેખર છે, એમ કહેવું છે. અને તે અશુદ્ધ પરિણામ હોવાથી તે નિશ્ચયને અશુદ્ધ નિશ્ચય કહેવામાં આવે છે. તેને વિષય કરનારું જે જ્ઞાન છે એને અશુદ્ધ નિશ્ચય નહીં એમ કહેવામાં આવે છે. નહીં તો સમ્યક જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે ને. તો સમ્યક જ્ઞાની જીવને એનો જ્ઞાનનો એક અંશ એટલે નહીં, નહીં એટલે જ્ઞાનનો એક અંશ કે જેનું પ્રયોજન, જે જ્ઞાનના અંશનું પ્રયોજન પોતાની વર્તમાન પર્યાયની અશુદ્ધતાને વિષય કરવાનું છે, તેને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. એમાં એ પોતાનો દોષ પોતાનો પોતાથી થયેલો જાણે છે. આ એનો ન્યાય છે. પોતાનો દોષ પોતે કર્યો પોતાથી કર્યો એમ તે જાણે છે. એનો એને ખેદ વર્તે પણ છે અને એનો એને અભાવ કરવાનો પુરુષાર્થ પણ વર્તે છે. જો એ દોષને પોતાની અવસ્થામાં એ જાણે જ નહીં તો એ દોષથી હટીને નિર્દોષ વિતરાગતા પ્રાપ્ત કરવી તથા પ્રકારનો પુરુષાર્થ પણ ઉત્પન્ન થવો ત્યાં સંભવતો નથી. તેથી દોષનો નાશ થઈને વિતરાગતા નિર્દોષતા પ્રગટ કરવી એ વાત પણ ત્યાં રહેતી નથી. આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એટલે સમ્યક જ્ઞાન જ્ઞાનનો જ્ઞાનનો પર્યાય એક છે પણ એમાં બહુ બહુ વાતો ભરેલી છે. એ જ્ઞાન શુદ્ધ નહીંથી પોતાના શુદ્ધ સ્વરૂપને પણ જાણે છે અને એ શુદ્ધ સ્વરૂપને તે તેવું એવું જાણે છે કે આ શુદ્ધ સ્વભાવ ક્યારે પણ વિકારનો કરતા થઈને વિકારને કરે એવો કોઈ આની અંદર સ્વભાવમાં ગુણ છે એવો જાણે છે. અને એવું પોતાનું કાયમી ધ્રુવ પારિણામિક સ્વરૂપ છે એમ પોતા સ્વરૂપે એને જાણે છે. અને એ જ સર્વસ્વ ઉપાદેય છે એમ જાણે છે. એ બધું આવે છે જ્ઞાનની અંદર અને એની મુખ્યતાથી જાય. આ ભલે દોષને જાણવું થાય છે પણ ગૌણપણે જાણવું થાય છે. ક્યારે જ્ઞાની દોષની નિંદા પણ પોતાના દોષની નિંદા પણ કરે. વિષ દોરામાં લીધું છે ને શ્રીમદ રાજચંદ્રજી, દીઠા નહીં નિજ દોષ તો તરી કોણ ઉપાય. જો મારા દોષ મેં જોયા જ નહીં જાણ્યા જ નહીં તો હું કયા ઉપાય કરીશ. આવી વાત લીધી છે. હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીના નાથ દયા, હું તો દોષ અનંતનો શું કહ્યું, હું તો દોષ અનંતનો ભાજન છું, અનંત દોષનો ભાજન છું, પરિણામ છે પાત્ર છે એમ. એ જ્ઞાનમાં નાનો દોષ પણ મોટો દેખાય છે. જીવ હળવો થાય ત્યારે પણ પણ જરાક હળવો થાય તો પણ પોતાનો નાનો દોષ એને મોટો દેખાય છે. મેગ્નિફાઈંગ ગ્લાસ બિલુરી કાચ જેવો જ્ઞાન થાય છે ચોખ્ખું. છતાં નાનો દોષ મોટો દેખાય એટલે એની મુખ્યતા થાય છે એમ છે. આવી બધી અંદરની રમત છે. એક સાથે બધું પરિણમન કામ કરે છે. એ સમ્યક પ્રકારે નિર્દોષ થવું અને દોષનું ટળવું એવી જે મોક્ષ માર્ગની પ્રક્રિયા એના અનેક પડખાથી સત્શાસ્ત્રોમાં નિરૂપણ આવ્યા. જે નિજ હિતનો કામી છે એનો ઉકેલ લાવે છે, બીજો ઘૂંચવાઈ જાય છે. આ પરિસ્થિતિ થાય છે. એટલે નિજ હિતની ભાવનાને પ્રધાનતા આપવામાં આવે છે.
નાની વાણીમાં અસત નિરૂપણ ન હોય બોલનો વિષય છે. અસત નિરૂપણ એટલે શું? કેમ કે અસત નિરૂપણમાં સૂત્ર સિદ્ધાંતથી વિરુદ્ધતા ઉત્પન્ન થાય છે. એટલે કે ઉચ્ચસૂત્ર પ્રરૂપણા થાય છે. આપણે શાસ્ત્રીય પરિભાષામાં એને ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કહે છે. ઉચ્ચસૂત્ર પ્રરૂપણાને મહાદોષ કહેવામાં આવ્યો છે. એના મુખ્ય મુખ્ય મુદ્દા લીધા છે કે એમના પ્રરૂપણમાં અસત કથન ન હોય. અસત કથનનો અર્થ આ છે કે અસત જ્ઞાન ન હોય, એટલે વસ્તુનું જે સ્વરૂપ છે, સત સ્વરૂપ જે વસ્તુ છે, તદ અનુસાર વસ્તુના સ્વરૂપ અનુસાર જે જ્ઞાનનું પરિણમવું છે, જેવી વસ્તુ છે તેવી જ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તેવું જ તે જ્ઞાનના નિમિત્તે વચન વ્યવહાર થાય છે. એટલે કે અસત કથન નથી એમ કહેવામાં આવે છે. એમાં આ બોલ છે, વ્યવહારથી નિશ્ચય થાય એ અસત કથન છે. જૈન દર્શનમાં આ એક બહુ વિવાદાસ્પદ વિષય રહ્યો અત્યાર સુધીમાં. ચાલુ જે સંપ્રદાય છે સાંપ્રત, એ સંપ્રદાયમાં અત્યારે ત્રણેય ફિરકામાં વ્યવહારથી નિશ્ચય થાય એ વિષય ઘણો વિવાદાસ્પદ રહ્યો. કેમ કે શાસ્ત્રમાં પણ પ્રાય વ્યવહારનો ઉપદેશ હસ્તાવલંબ તુલ્ય જાણીને ઠામ ઠામ જોવામાં આવે છે. અને વ્યવહારથી નિશ્ચય થાય એવા ઉચ્ચરિત કથનો પણ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. વ્યવહાર નહીં છે, છતાં ખરેખર વ્યવહારથી નિશ્ચય ન થાય એ વસ્તુનું સ્વરૂપ છે. નિશ્ચય એટલે અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગ. આત્માના જે શુદ્ધ શ્રદ્ધાન જ્ઞાન આચરણ રૂપ નિશ્ચય રત્નત્રયના જે પરિણામ છે તે નિશ્ચય, અને શુભાવરૂપ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તે વ્યવહાર. તે આ વ્યવહારના પરિણામ દ્વારા નિશ્ચયના પરિણામ રૂપ ફળ પ્રાપ્તિ થાય એ વસ્તુની સ્થિતિ નથી. મોક્ષ માર્ગી જીવને હોય છે ભલે ખરા, અથવા નિશ્ચય રત્નત્રય પરિણામ ધારી જીવને સહચર રૂપે પૂર્ણ વિતરાગતાનો અભાવ હોવાને લીધે એવા શુભરાગરૂપ વ્યવહારના પરિણામ હોય છે ખરા, પરંતુ કારણ કાર્ય સંબંધ એની અંદર ખરેખર નથી. કેમ કારણ કાર્ય સંબંધ નથી? કે એક જાતિ ફેરના પરિણામ છે, શુભરાગરૂપ પરિણામ વિભાવ જાતિના પરિણામ છે, સમ્યક દર્શનજ્ઞાન ચારિત્રરૂપ પરિણામ સ્વભાવ જાતિના પરિણામ છે. તેથી વિભાવ કારણ અને સ્વભાવ કાર્ય, અશુદ્ધતા કારણ અને શુદ્ધતા કાર્ય, મલિન કષાય રૂપ ભાવ કારણ અને શુદ્ધતા અકષાય પરિણામ રૂપ કાર્ય એમ ખરેખર બની શકે નહીં, એવું હોય શકે નહીં. ન્યાય સંપન્ન છે, એટલે ન્યાયથી પણ સંપન્ન છે. અનુભવથી તો કાલે આપણે થોડો વિષય લીધો હતો કે અનુભવથી તો જે આત્માના અંતર્મુખ પરિણામથી પુરુષાર્થી અંતર્મુખ પુરુષાર્થી જે શુદ્ધ પરિણમન થાય છે એ પુરુષાર્થનો પ્રકાર જ તદ્દન વિલક્ષણ પ્રકારનો છે. શુભાવમાં જે કોઈ પુરુષાર્થનું પરિણમનું થાય છે બહિર્મુખ ભાવે, અને શુદ્ધ પરિણમનમાં જે પુરુષાર્થનું પરિણમ થાય છે અંતર્મુખ પરિણામે, એ બંનેમાં અનુભવ દ્રષ્ટિએ તો એટલો મોટો આંતરો છે, બહુ મોટો આંતરો છે કે એકને કારણ અને બીજાને કાર્ય કોઈ રીતે સંમત કરી શકાય એવું નથી, એટલો ફેર છે. બરાબર છે, પણ વ્યવહાર શુદ્ધિમાં ન આવવું એવું કોને કહ્યું? વ્યવહાર શુદ્ધિમાં આવવા છતાં, વ્યવહાર શુદ્ધિ થવા છતાં તે કારણ થશે ને વ્યવહાર નિશ્ચય કાર્ય થશે એમ નહીં બને, એટલો જ અહીંયા પ્રશ્ન છે. વ્યવહાર અશુદ્ધિમાં રહીને નિશ્ચય પરિણમનમાં આવવું થશે એવું તો અહીંયા કહેતા નથી. ભલે લીધા પછી થાય, પણ છતાં કારણ કાર્ય સંબંધ છે કે કેમ, એટલો સવાલ છે. હેતુ છે એમ કહેવા પાછળ કે જો એ વ્યવહાર શુદ્ધિને કારણ અથવા સાધન માનવામાં આવશે, આથી વિશેષ સ્પષ્ટ કરીએ તો એને સાધન માનવામાં આવશે, તો એ પ્રવૃત્તિમાં સાધન પણ નહીં રહેતા એ જ સાધ્ય છે એમ થઈ જશે. કેમ કે આ કરો, આ કરો તેથી ઓલું થશે, આ કરો તેથી પેલું થશે, એટલે એ સાધ્ય થઈ જશે. ત્યાં એ સાધન રહેવાને બદલે એ સાધ્ય થઈ જશે. સાધન ત્યારે છે કે સાધનો અંતર્મુખી પ્રયત્ન, પ્રયાસ, પુરુષાર્થરૂપ અભ્યાસ એ ચાલુ રહે, એ ચાલુ હોય ત્યારે વચ્ચે ઉત્પન્ન થઈ આવે છતાં એના ઉપર દ્રષ્ટિ ન હોય ત્યારે એ સાધન એવું નામ પામે છે. વ્યવહારે, ઉપચારે, પરંતુ ખરેખર એ સાધન છે એમ લેવા જતા એ સાધ્ય થઈ જશે. એને સાધન ગણીને એના પ્રયત્નથી આગળ જતા, આગળ વધવાનો વિચાર કરતા એ સાધ્ય થઈ જશે, સાધન નહીં રહે. આ એક જે પરિસ્થિતિ ફરી જાય છે એના ઉપર મુખ્ય વાત કરી છે. તીવ્ર બુદ્ધિ વાળાનું નહીં, પણ પ્રયોજનના વિષયમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એનું કામ છે. પોતાનું હિતરૂપ જે પ્રયોજન છે એમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, સૂક્ષ્મ બુદ્ધિ છે, કે મારું હિત આમ થાય કે આમથી થાય, મારું હિત આ પ્રકારે થાય કે આ પ્રકારે થાય, એમ અંદરમાં જોનાર, એમ તપાસનાર, એની વિચારણા કરનાર, એની ગવેષણા કરનાર એનું કામ છે. અને હિત હિતમાં ક્યાં એ કાચું રાખવા માંગે છે? જ્યાં લાભ નુકસાનનો વિષય છે ત્યાં ક્યાં જીવ છોડી દેવા માંગે છે કોઈ વાત? કે ત્યાં તો એ કોઈ વાત છોડી દેવા માંગતો નથી. આ પણ પ્રત્યક્ષ લાભનો જ વિષય છે ને. ધર્મ થાય એ પ્રત્યક્ષ લાભનો વિષય નથી. ધર્મ થાય છે ત્યારે જ આત્મામાં નિર્મળતા થાય છે. જ્યારે ધર્મ થાય છે ત્યારે જ આત્મામાં શુદ્ધતા, નિર્મળતા, અણાકુ શાંતિ, આનંદ, સુખના પરિણામ થાય છે. એ એકદમ રોકડો ધર્મ છે. બીજા સમયે એનું ફળ મળે એમ નથી, તે જ સમયે એને આત્માને સુખ શાંતિ ઉત્પન્ન થાય છે. આથી રોકડું શું જોઈએ? અને તે પણ એને અનુભવ ગોચર થાય છે. એમ નથી કે એને ખબર પડતી નથી, ભગવાનને ખબર એવું થતું હોય તો, એવું તો કાંઈ છે નહીં. અને એ કહેવાનું કારણ એ છે, વ્યવહારથી નિશ્ચય થાય કે અસત કથન છે એમ કહેવાનું કારણ એ છે, કે વ્યવહારના પરિણામ કરતા કરતા નિશ્ચયના પરિણામ થઈ જશે એવી એક આશા જીવને રહે છે. તેથી તે જ સાધ્ય, ભલે કહે એમ કે આ તો અમારું સાધન છે, પણ તે જ સાધ્ય છે એમ પરિસ્થિતિ ત્યાં પરિણમનમાં થઈ આવે છે. અહીંયા પણ એમ કહે છે કે તારું જે સાધ છે એને પ્રાપ્ત કરતો, એને પહોંચી વળતો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાં તું રહે. આ પરિણામ તો, વ્યવહારના પરિણામ તો જ્યાં સુધી પૂર્ણ નિર્મળતા, પૂર્ણ દશા નહીં થાય ત્યાં સુધી વચ્ચે ઉપસ્થિત થઈ આવશે, તો પણ એની આવશ્યકતા તને નથી. તારું જે શુદ્ધ સ્વરૂપ, એવું જ તારું પરિણમન થવું ઘટે ત્યાં વચ્ચે એની આવશ્યકતા છે એ પ્રશ્ન નથી. આવશે, એ જ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ બીજી કોઈ નથી, પણ એને લાવવાની મહેનત કરવા કરતા શુદ્ધ પરિણમનમાં આવવાનો પ્રયાસ છે તે ઉચિત છે. એટલે ભૂલ ન થાય, અથવા સિદ્ધાંતની દ્રષ્ટિએ સિદ્ધાંત કયા પ્રકારે ગ્રહણ કરવો, એની અંદર મુખ્ય મુદ્દો છે. રાગ થી લાભ થાય કે રાગ થી ધર્મ થાય, પર્યાયાંતરે એ જ વિષય છે. અશુભ રાગ થી લાભ થાય કે સુખ થાય, એ તો બહુ સ્થૂળ વિષય છે, વિવાદાસ્પદ પણ નથી. પરંતુ શુભ રાગ થી, પુણ્ય રાગ થી લાભ થાય કે તેનાથી ધર્મ થાય, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે, કોઈ પદાર્થ બીજા પદાર્થના કાર્યમાં કાંઈ હસ્તક્ષેપ કરે, કોઈ પણ પ્રકારે એનું કાર્ય કરી આપે, એ પ્રરૂપણાને અસત પ્રરૂપણા કહેવામાં આવે છે. જીવ શરીરનું કાર્ય કરે, શરીરના પરિણામો જીવના પરિણામ ઉપર કાંઈ પણ અસર પહોંચાડે, જીવના ભાવો અજીવના પરિણામ ઉપર કાંઈ અસર પહોંચાડે, ભલે એકબીજામાં ન ભળે તો દૂર રહીને કાર્ય કરે, એ કોઈ રીતે સત્પ્રરૂપણામાં સમાવેશ થાય એવું નથી. ષટ્ખંડાગમ છે ને, એમાં સત્પ્રરૂપણાનો અધિકાર છે. ગ્રંથનું નામ જ સત્પ્રરૂપણા છે. સ્વખંડ છે ને, સત્પ્રરૂપણા નામનો એક ખંડ છે. ષટ્ખંડ આગમ એટલે 2000 વર્ષ પહેલા ભગવાનના નિર્વાણ પછી ગ્રંથારૂઢ થયેલા પહેલામાં પહેલા આગમ, એ પહેલા મુખપાઠે સ્મૃતિમાં રહીને મુનિઓ અને આચાર્યો જ્ઞાનને ધારણ કરતા હતા. પછી દર્શનાચાર્ય દેવને એ ખ્યાલ આવ્યો કે હવે પછીના કાળમાં જ્ઞાનની ધારણા મુનિઓને રહેવી પણ એટલી સંભવિત નથી, તો શ્રાવકોની ને બીજાઓને તો શું સ્થિતિ થાય. એટલે પુષ્પદંત અને ભૂલબલી નામના આચાર્યને સાથે એમનો સમાગમ થાય છે. કુદરતી એ દક્ષિણમાં ગિરનારમાં હતા દર્શન આચાર્ય, તો એટલે દક્ષિણમાંથી વિહાર કરતા કરતા આવે છે ગિરનાર સુધી. એમને એ જ્ઞાન મુખપાઠે જેથી આપે છે, પણ એ સૂચના સાથે હવે આને ગ્રંથારૂપ કરવાની આવશ્યકતા છે. એ બંને આચાર્યોએ ગ્રંથારૂપ કર્યું શ્રુતને, અને પ્રથમ જેઠ સુદ પાંચમ શ્રુત પંચમી ગઈ, એ જેઠ સુદ પાંચમે અંકલેશ્વરમાં પ્રથમ શ્રુત પૂજન થયું એ ગ્રંથનું, શાસ્ત્ર પૂજા. આજે પણ દક્ષિણમાં, કર્ણાટકમાં, તામિલનાડુમાં સુદ પંચમીને દિવસે, જેઠ સુદ પાંચમને દિવસે શાસ્ત્ર પૂજા આપણે થાય છે એના કરતા જરા ત્યાં એ વિષયનો મહિમા વધારે છે. અને સારા કુટુંબમાં તો તાડપત્રીઓ ઉપર શાસ્ત્ર લખવાનો નિયમ લેવાય છે કે આ શાસ્ત્રની અમે નકલ કરશું, આખું શાસ્ત્ર લખી નાખે. એ રીતે એ શાસ્ત્રની નકલો થતી જાય છે અને કાગળ કરતા પણ તાડપત્ર વધારે ટકે છે. કાગળ પીળા પડે છે, ચડી જાય છે, તાડપત્ર સેંકડો વર્ષ સુધી એવા ને એવા રહે છે. એના ઉપર એનું લખવાનું એક રિવાજ થઈ ગયો છે, ત્યાં રૂઢિ થઈ ગયું છે. અને ઘરે ઘરમાં ત્યાં તાડપત્ર ઉપર શાસ્ત્રો મળે છે આજે પણ. ત્યાં કર્ણાટક શાસ્ત્રની ખાણ કહેવાય છે, આજે પણ શાસ્ત્રોની ખાણ કહેવાય છે. નાના નાના ગામડામાં જાઓ અને અત્યારે ગરીબ ઘર હોય પણ એક વખત સંપન્ન પરિસ્થિતિમાં હોય તો એના ઘરમાં ભંડાર નીકળે શાસ્ત્રો લખેલા, હસ્તલિખિત શાસ્ત્રો તાડપત્ર ઉપર. એ અહીંયા કહે છે કે અસત સત પ્રરૂપણાથી વિરુદ્ધ તે અસત પ્રરૂપણા. એવી અસત પ્રરૂપણામાં